તારીખ 17/11/1997 શ્રી સમયસર ગાથા 17-18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 291.
વેદ જ્ઞાનનો પ્રયોગ કરવા માટે ઉત્સુક છે તે વાજીવે ઉદય પ્રસંગે ઉપયોગમાં જ્ઞાનની વ્યાપકતાને અવલોકવી તપાસવી જેથી રાગાદીથી ભિન્ન વ્યાપ જ્ઞાન રૂપે પોતે જણાશે, પોતે ભાષ્યમાન થશે. શું છે ભેદ જ્ઞાનમાં રાગાદીથી ભિન્નતા નો અનુભવ કરવાનો છે? તો શરૂઆતમાં વ્યાપકતાનો પ્રયોગ કરવો. વ્યાપકતાનો પ્રયોગ કરવો એટલે કે જ્ઞાન જ્ઞાન સિવાય બીજે ક્યાંય વ્યાપતું નથી. જોડે રહેલો રાગ એમાં પણ જ્ઞાન વ્યાપતું નથી. પોતાની વ્યાપકતાને અવલોકવી, જોવી, ઓબ્ઝર્વ કરવી કે હું પોતે જ્ઞાનમાં વ્યાપું છું કે એથી બહાર પણ ક્યાંય વ્યાપું છું. ખરેખર જ્ઞાન જ્ઞાનની વ્યાપકતા સિવાય રાગમાં કે દેહમાં વ્યાપતું નથી. છતાં પણ ભ્રાંતિથી એવું લાગે ખરું કે દેહમાં હું છું, પણ અવલોકનનો પ્રયોગ કરવો જોઈએ વારંવાર અને એ પ્રેક્ટિસ કરવામાં આવે તો રાગાદીથી ભિન્ન વ્યાપ્ત જ્ઞાન રૂપે પોતે ભાષ્યમાન થશે. પ્રેક્ટિસ બરાબર ચાલશે તો ચોક્કસ એમ માલુમ પડશે. એ પ્રકારે પ્રેક્ટિસ વધતા જ્ઞાન માત્રમાં એટલે માત્ર જ્ઞાનમાં સામાન્ય જ્ઞાનમાં જ્ઞાન વેદન ગ્રહણ થશે અથવા જ્ઞાનનું વેદન જે માલુમ પડતું નથી એ માલુમ પડશે. અને વેદન છે એમાં જ્ઞાન જ જ્ઞાનને વેદે છે, વચ્ચે કોઈ નિમિત્ત નથી. તમે મને જુઓ છો એમાં આંખ નિમિત્ત છે, વિચાર કરો છો એમાં મન નિમિત્ત છે, સાંભળો છો એમાં કાન નિમિત્ત છે, પણ જ્ઞાન જ્ઞાનને વેદે છે અંદરમાં એમાં કોઈ નિમિત્ત નથી. કેમ કે વેદના વેદનાર જ્ઞાન એ જ વેદાનાર જ્ઞાન છે. જે વેદનાર જ્ઞાન છે તે જ વેદાનાર જ્ઞાન છે. એક જ પર્યાય છે બંને. વેદનાર પર્યાય જે છે તે જ વેદાનાર પર્યાય છે. તેથી વચ્ચે કોઈ નિમિત્તની અવકાશ પણ નથી અને છે પણ નહીં. એને વેદ્ય વેદક ભાવ કહેવામાં આવે છે. વેદ્ય વેદક ભાવમાં વચ્ચે કોઈ નિમિત્ત નહીં હોવાથી પ્રત્યક્ષપણું છે. પરોક્ષપણું તો વચ્ચે કોઈ નિમિત્ત આવે તો લાગવું પડે. ઇન્દ્રિય જ્ઞાનને એટલા માટે પરોક્ષ કહ્યું છે. કેટલા માટે? કે વચ્ચે પૂદગલ પદાર્થનું માધ્યમ છે. શું આમાં કોઈ વચ્ચે મીડિયેટર નથી. જ્ઞાન જ વેદે છે, જ્ઞાન જ વેદાય છે. માટે પ્રત્યક્ષતા પણ ત્યાં છે. જ્યારે જ્ઞાન વેદન બરાબર માલુમ પડશે ત્યારે રહેલી પ્રત્યક્ષતા પણ સમજવામાં આવશે, વેદનથી સમજવામાં આવશે. શેનાથી? વેદનથી સમજવામાં આવશે. એ પ્રત્યક્ષતા ક્યાંથી આવી? કે સહજ સ્વરૂપ જ અત્યંત પ્રત્યક્ષ છે. જેમ સાકરની સાકરનું ગળપણ સાકરનું જ્ઞાન કરાવે છે, સાકરનો સ્વાદ સાકરનું જ્ઞાન કરાવે છે, દ્રાક્ષનો સ્વાદ દ્રાક્ષનું જ્ઞાન કરાવે છે, એમ જ્ઞાનની પ્રત્યક્ષતા સહજ સ્વરૂપની પ્રત્યક્ષતાને પ્રસિદ્ધ કરે છે. વેદનમાં જે પ્રત્યક્ષ છે, તર્ક એમ થાય કે વેદનમાં જે પ્રત્યક્ષ છે તો પર્યાય છે અને સહજ સ્વરૂપ તો ત્રિકાળી છે, ત્રિકાળી દ્રવ્ય છે. પણ અહીંયા દ્રવ્ય પર્યાયના ભેદનો પ્રયોજન નથી. દ્રવ્ય પણ એ બંને અભેદ છે, દ્રવ્ય પણ એ બંને અભેદ છે. જેમ કે હાથ છે એ શરીર પણ અભેદ છે, શરીરનું અંગ હોવાથી શરીર પણ અભેદ છે, શરીરથી કોઈ જુદી વસ્તુ નથી, એનું જ એક અંગ હોવાથી શરીર પણ અભેદ છે. એમ જ્ઞાનમાં જે પ્રત્યક્ષતા છે એ દ્રવ્યપણે સહજ પ્રત્યક્ષ સ્વરૂપથી અભેદ છે. કેમ કે જ્ઞાન સામાન્યમાં એવી પ્રત્યક્ષતા નિરંતર ચાલુ છે. એ એમ બતાવે છે કે આત્મામાં અનંત પ્રત્યક્ષતા રહેલી છે, નહીતર અનાદિ અનંત આવી પ્રત્યક્ષતા ચાલુ ન રહી શકે. જો પ્રત્યક્ષતા સહજ સ્વરૂપની માલુમ પડે તો, અનંત પ્રત્યક્ષતા માલુમ પડે તો, એ ભાવભાષણ છે. અને એ ભાવભાષણ સ્વસન્મુખના પુરુષાર્થને ઉત્પન્ન કરે છે. દ્રષ્ટાંત લઈએ તો જેની સાથે તમને તીવ્ર લાગણી હોય, એટેચમેન્ટ હોય, તમે એને પરોક્ષપણે પણ વિઝ્યુઅલાઇઝ કરો તો તમારી લાગણી ડેવલપ થઈ જશે. તમારી પ્રિય વ્યક્તિ છે જેના પ્રત્યે તમને લાગણી છે, વિયોગમાં પણ તમે એને જો વિઝ્યુઅલાઇઝ કરો તો તમારી લાગણી વિચારથી પણ વધે છે, વિઝ્યુઅલાઇઝથી ઓર વધે છે, અને પ્રત્યક્ષ આવે તો ઓર વધે. એમ પ્રત્યક્ષતા છે એ ફિલિંગને જોરથી ઉત્પન્ન કરે છે. એમ સ્વરૂપ પ્રત્યક્ષતા છે એ પુરુષાર્થને ઉત્પન્ન કરનારી મુખ્ય વાત છે, મુખ્ય ફેક્ટર છે એનો. કોઈ સીધો પ્રશ્ન પૂછે કે આત્માનો આત્મ પ્રત્યયી પુરુષાર્થ છે, એ પુરુષાર્થ ઉગ્ર ક્યારે થાય? કે સ્વરૂપને પ્રત્યક્ષ કરવામાં આવે ત્યારે થાય? અનુભવ પ્રકાશમાં દીપચંદજી સાહેબ એમ કહે છે કે પ્રતીતિમાં સ્વરૂપને પ્રત્યક્ષ કરીને જ્ઞાનીઓ સ્વસંવેદનને વધારે છે. એક જગ્યાએ સ્વસંવેદન લીધું છે, એક જગ્યાએ સ્વરૂપને પ્રત્યક્ષ કરીને આનંદ વધારે છે. આનંદ કયો, સ્વસંવેદન કયો, એની વૃદ્ધિ પુરુષાર્થ વિના થતી નથી. એ વખતે પુરુષાર્થ તીવ્ર થાય છે. સ્વવિકલ્પ દશામાં પણ અંતરંગમાં સ્વરૂપને પ્રત્યક્ષ કરતા જો પુરુષાર્થ ઉછાળો ખાય એટલે નિર્વિકલ્પ દશાનું સ્વસંવેદન આવે અને આનંદ આવે. એટલે સહજ સ્વરૂપ અત્યંત પ્રત્યક્ષ છે એવું જે ભાવ ભાષણ છે એ સ્વસન્મુખના પુરુષાર્થને ઉત્પન્ન કરે છે. નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય ત્યારે પરોક્ષતાનો અભાવ કરે છે. અતિન્દ્રિય પ્રત્યક્ષ અવસ્થાપણે સ્થિર ભાવે સ્થિર ભાવ ધારણ કરે છે. આ પ્રકારે મૂળમાં પોતાની વ્યાપકતાનું અવલોકન કર્યું એનાથી કાર્ય સધાય છે એવી રીતે વાત કીધી છે. અહીંયા તો એમ કેવું છે કે જો તમને તમારું સહજ પ્રત્યક્ષ સ્વરૂપ અંતરંગમાં ભાસે તો હું આવો પ્રત્યક્ષ છું, પ્રત્યક્ષ આવો છું, પ્રત્યક્ષ અનુભૂતિ સ્વરૂપ છું, પ્રત્યક્ષ વેદક સ્વરૂપ છું, એ જોર કરે છે, પુરુષાર્થને ઉછાળે છે. નહીં, વિકલ્પ નહીં, એવો પ્રયોગ. હા, ભલે વિકલ્પ સાથે હોય પણ એવો પ્રયોગ. કેમ કે અહીંયા ભાવભાષણ છે. સ્વવિકલ્પ દશામાં પણ વિકલ્પની આડ વિનાનું ડાયરેક્ટ વૈદ્યવેદક ભાવ છે ને, એટલે ડાયરેક્ટ સ્વરૂપ સાથે જ્ઞાનનું કામ ચાલે છે. વિકલ્પ છે તો પણ વિકલ્પ સાઈડ મારીએ છે ગૌણ થઈને, એટલે વિકલ્પથી કાર્ય નથી થતું. શું તેમ વિકલ્પ ઉપર લક્ષ પણ નથી જતું, જ્ઞાન સીધું કામ કરે છે વિકલ્પની આડ વિના. આડ એટલે શું હતું કે પહેલા વિકલ્પ તે હું એવું અવલંબન હતું, અહીંયા જ્ઞાન તે હું એવું અવલંબન આવ્યું, એટલે વિકલ્પ હોવા છતાં પણ વિકલ્પની આડ ન રહી એમ કેવું છે. ધારાવાહી રસ આવે તો ચાલે, રસ આવવો જોઈએ. રસ ક્યારે આવે? મહિમા આવે ત્યારે. એટલે જે ભાવભાષણ છે એમાં અનંત મહિમાવંત સ્વરૂપ જેટલું અનંત મહિમાવંત છે એટલું ભાસે છે, અને એ ભાસતા પરિણમનની અંદર પર્યાયમાં મહિમા બહુ જોરથી આવે છે. મહિમા જોરથી આવે એટલે ધારાવાહી ચાલે. જેનો મહિમા એનો રસ, મહિમામાં રુચિ રસ ભળે છે સાથે, રસને કારણે કન્ટિન્યુટી જોઈએ. રસ ન હોય તો ડિસકન્ટિન્યુ થઈને બીજે જ્યાં રસ હોય ત્યાં જોડાય. કેમ કે જ્યાં જોડાય છે ત્યાં રસ છે, જ્યાં જોડાય છે ત્યાં રસ છે. આ તો સર્વોત્કૃષ્ટ રસ છે, મહિમા સ્વરૂપ મહિમાનો રસ છે એ સર્વોત્કૃષ્ટ છે. અને ભાવભાષણ પછી મહિમા ફાટમ ફાટ આવે છે, જાણે પર્યાયમાં હમાતો નથી એવો મહિમા ઉપડે છે, અને એ મહિમાનો જ એક તબક્કો સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એ બીજી કોઈ ચીજ નથી, નથિંગ એલ્સ. સ્વરૂપ મહિમાનો એક તબક્કો એવો છે કે જેવું નિર્વિકલ્પ સ્વરૂપ છે એવું એકાકારપણે થઈ જાય છે મહિમામાં, એટલે વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થઈ જાય છે. સમયસારમાં તો અનુભવ કેમ થતો નથી એ પેરેગ્રાફ આપણે બાકી રહ્યો છે. પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબા ગોપાલ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં શું કે છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા લીધો. એકલો ભગવાન આત્મા અનુભવમાં આવે છે એમ ન કીધું, જે જ્ઞાનવેદન છે એ જ આત્મા છે એમ કીધું અહીંયા તો. અને બધાને જ્ઞાનવેદન ચાલુ છે, આબાલ ગોપાલ એટલે સૌને, સદાકાળ એટલે નિરંતર, કોઈ કાળ ખાલી નથી. અને એ સ્વરૂપે પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે ક્યાં પોતે છે વશ થયેલો, અનાદિથી જે બંધ કરતો આવ્યો છે એના ઉદયમાં વશ થઈ જાય છે. અનાદિ બંધના વશે પર સાથે એકપણાના નિશ્ચયથી, ઉલટો નિશ્ચય છે, ભાવ ભાષણ નથી થયું એટલે ઉલટો નિશ્ચય છે. બધા અજ્ઞાની જીવોને ઉલટો નિશ્ચય છે, શરીર તે હું, રાગ તે હું, સંયોગ તે હું, એમાં લાભ તે લાભ, એમાં નુકસાન તે નુકસાન, એવો જે એકપણાનો નિશ્ચય છે એ ભાવ ભાષણમાં બદલાય છે. નિશ્ચય કયો, વિપરીત અભિપ્રાય કયો, એ ભાવ ભાષણના કારણે બદલાય છે. એ નહીં આવ્યું હોવાથી, એકપણાનો નિશ્ચય ચાલુ રહેલો હોવાથી મૂંઢ જે અજ્ઞાની એટલે એનું જ્ઞાન મૂંઢાઈ ગયું છે, તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. અનુભવમાં આવતો હોવા છતાંય તે આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન એને ઉદયમાં આવતું નથી, આત્મજ્ઞાન થતું નથી. આત્મજ્ઞાન થતું નથી તો એની પ્રતીતિ રૂપ સર્ધાન પણ થતું નથી. જો જ્ઞાન સર્ધાન થતું નથી તો સ્વરૂપમાં ઠરવાનો આચરણ પણ ઉત્પન્ન થઈ શકતું નથી, એટલી શક્તિ આવતી નથી. એમ હવે કહે છે કે એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી અને તેના અભાવને લીધે, આત્મજ્ઞાનના અભાવને લીધે નહીં જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોવાથી શ્રદ્ધાન પણ થતું નથી, ઉદય થતું નથી. એ દ્રષ્ટાંત એટલા માટે લીધો છે કે કોઈ કોઈ જીવો ભ્રમથી એવું વિચારે છે, માને છે કે જ્ઞાન ભલે ન હોય શ્રદ્ધાન તો છે ને અમને, ભલે આત્માનું જ્ઞાન નિર્વિકલ્પ દશાનું અમને નથી થયું પણ અમને આત્માની પૂરેપૂરી શ્રદ્ધા છે. ખોટી વાત છે. જાણ્યા વિનાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન છે. ગધેડાને શિંગડા જ નથી, જાણે ક્યાંથી, ના મને વિશ્વાસ છે ગધેડાને શિંગડા છે, એના જેવી વાત થઈ. જેનું જ્ઞાન નથી એનું શ્રદ્ધાન હોય શકે અને શ્રદ્ધાન પણ ઉદય નથી થતું ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે, એટલે બધા અન્ય ભાવોને જુદા પાડીને આત્મામાં નિશંક ઠરવાના અસમર્થપણાને લીધે, આત્મામાં નિશંક થઈને આ જ આત્મા છે એવું નિશંકપણે એમાં ઠરવાની શક્તિ નહીં હોવાને લીધે, આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માને સાધવાનું બનતું નથી, આત્મસાધના ઉત્પન્ન થતી નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિને બીજા પ્રકારે, અન્યથા બીજા પ્રકારે ઉપપત્તિ અનુપપત્તિ છે, એટલે બીજા પ્રકારે એની કોઈ રીત નથી. એક જ રીત છે કે પોતે ભેદજ્ઞાન કરીને સ્વાનુભૂતિ કરે, મોક્ષાર્થી થઈને ભેદજ્ઞાન કરે. એ વાત પહેલાં એમણે સબ્જેક્ટ ટુ કન્ડિશનમાં મુખ કામેણ શબ્દથી લઈ લીધી. મોક્ષાર્થી થઈને ભેદજ્ઞાન કરે અનુભવમાં આવતા ભાવોનો, એ ભેદજ્ઞાન સ્વાનુભવ સુધી પહોંચે ભાવભાષણપૂર્વક, ત્યારે શ્રદ્ધાન થાય જ્ઞાનપૂર્વક. શ્રદ્ધાન જ્ઞાન થાય એટલે સ્વરૂપલીનતા આવે, એ એક જ રીત છે, આ સિવાયની કોઈ બીજી રીત નથી. ત્રણેય કાળમાં બધા જ જ્ઞાનીઓને આ એક જ પ્રકાર ભજે છે, બીજો કોઈ પ્રકાર ભજતો નથી. આ સંબંધમાં થોડી સ્પષ્ટીકરણ માટે ચર્ચા ચાલેલી. દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશનું આપણે પ્રકાશન કર્યું, પછી કેટલાકને દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશની શૈલી બહુ પસંદ પડી ગઈ અને દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષય સિવાય હવે વાત કરવી ને, જ્ઞાનની વાત તો બધી ઉઘાડમાં ચાલી જાય છે. આપણે ઉઘાડ વધારવો નથી, આપણે તો ધ્રુવ ધ્રુવ ને ધ્રુવ જ જોઈએ. પર્યાયની વાત સાંભળવાની અમારી તૈયારી નથી. હવે એમાં શું છે કે 143 નંબરના એમના વચનમાં એવી વાત છે કે શ્રદ્ધાની ઘણી મુખ્યતા છે. જ્ઞાન તો 11 અંગનું ઘણી વાર કરી લીધું, જ્ઞાનની શું વેલ્યુ છે? શ્રદ્ધા જ જીવે કરી નથી, એમ કરીને કેટલીક વાતો એમણે કરી છે. એટલે શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન થાય છે એવું એની અંદરથી સમજાઈ ગયું, ભૂલ ભૂલથી પણ. અને ઉપર ઉપરથી વાંચે તો એવું જ લાગે, જરાક ધ્યાન દઈને વાંચે તો એવું નથી, એમ પણ એમાંથી નીકળે છે. એટલે જ્યારે ચર્ચા ચાલી તો મેં કહ્યું કે સુગાનીજીના પ્રત્યક્ષ પરિચયમાં એક વખત ચર્ચા ચાલેલી અને એ ચર્ચામાં એમને પંચાધ્યાયીનો એક શ્લોક વંચાવેલો 401 નંબરનો, કે જ્ઞાનમ એકમ સાધનમ, જ્ઞાનમ એકમ સાધનમ, જ્ઞાન એક જ સાધન છે. સાધનાદિ વિધૌ ચિતઃ, સાધનની વિધિને ઊંડી વિચારણા કરવામાં આવે તો જ્ઞાન એક જ સાધન છે. સ્વાનુભૂતિ એક હેતુસ્થ, એ સ્વાનુભૂતિનું એકમાત્ર કારણ છે. તસ્માત તત્ પરમમ પદમ, માટે એ પરમપદ છે, જ્ઞાન જ પરમપદ છે. આવી એક ગાથા છે, એમને પોતાની શ્રદ્ધા પ્રધાન કથન શૈલી હોવાથી આ ગાથા વંચાવેલી ચર્ચા દરમિયાન. મેં જ વંચાવેલી, આર્ગ્યુમેન્ટમાં સામે સામે હતા. ગાથા વંચાવ્યા પછી થોડીક સેકન્ડો મૌન રહ્યા પછી તરત જ એમણે એમ કહ્યું, અનાદિ અનંત જ્ઞાનીઓનો આજ અનુભવ છે. જરા પણ એમણે આર્ગ્યુમેન્ટ ન આપી એની સામે. વિધિનો વિષય બધા જ્ઞાનીઓને આ જ પ્રકારે હોય, તરત જ એમણે કહ્યું. હવે એ શું કે તરત એમણે મેળવી લીધી વાતને, સેકન્ડોમાં અંતર મેળવણી કરી અને શાસ્ત્રના વચનને અને પોતાના અનુભવને ટેલી કરી લીધો અને કહી દીધું કે મારો અનુભવ એમ બોલે છે એમ નહીં, અનાદિ અનંત બધા જ્ઞાની એમ જ થાય, બીજી રીતે ન થાય. કુદરતી એ વાત મને સ્મરણમાં નહોતી એટલે મેં સંકલનમાં નથી લીધી. દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશના સંપાદનમાં જેટલું યાદ આવ્યું એટલું લીધેલું એ વખતે. આ ચર્ચા મારી સામે આવી કે તમે દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશનું સંપાદન કર્યું છે અને તમે સોગાનીજીના અભિપ્રાય વિરુદ્ધ કેમ જાઓ છો? સોગાનીજીના અભિપ્રાયને તમે ન જાણતા હો એનું કારણ કે તમને પ્રત્યક્ષ પરિચય નથી. એ લોકોનો કોઈ પ્રત્યક્ષ પરિચય હતો નહીં, મને તો 5-1 વર્ષનો પરિચય હતો. અને આવી બધી ચર્ચા કુદરતી ચાલી ગયેલી, ભવિષ્યમાં કોઈ આમ આવશે એવું તો કાંઈ લાગતું નહોતું. કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ પ્રકારના કથન હો, વિધિ ત્રણે કાળે એક જ સરખી હોય છે. બે પ્રકાર, જે સમયસાર કે એ જ પંચાધ્યાયી કે એ જ કોઈ પણ જ્ઞાની કે કોઈ પણ શાસ્ત્રકાર, એ જ વાત કરવાના, બીજી વાત બીજી રીતે વાત નહીં થવાની. કેમ કે બધાનો અનુભવ એક સરખો છે. આત્મા પદાર્થ એક સ્વરૂપે છે બધાનો, એક સ્વરૂપે એટલે એક સરખા સ્વરૂપે છે. અને એના એનો અનુભવ કરવાનો સાયન્સ છે એ પણ એક જ છે. સાયન્સમાં શેરો બે રીતે થતો નથી, જે રીતે શેરો થાય એ રીતે શેરો થાય, ભાખરી થાય એ રીતે ભાખરી થાય, અને રોટલી થાય એ રીતે રોટલી થાય. રોટલીની રીતે ભાખરી નો થાય, ભાખરીની રીતે રોટલી નો થાય, એ તો વિજ્ઞાન છે. એમ ધર્મની રીતે એક છે, મનોભાવની રીતે એક છે, બે નથી. એટલે જે રીત છે એ જ રીતને આપણે ફોલોઅપ કરવી, એ જ રીતને આપણે અનુસરવું, અને બીજી રીતે અનુસરવા જઈએ તો સ્વચ્છંદ થાય, એ ધ્યાનમાં રાખવું. વિજ્ઞાનની પ્રવીણતામાં વારંવાર પેલા વિજ્ઞાનનો બોલ મળ્યા કે ન મળ્યા? તમને મળી ગયા ને? વિજ્ઞાનમાં વારંવાર જ્ઞાન અને રાગને જુદા પાડવાનો પ્રયત્ન થવો, વારંવારના પ્રયત્નથી એ પ્રયોગનો એક્સપર્ટાઇઝ જે થવું છે એ પરિસ્થિતિ આવે છે. કોઈ પણ કામમાં તમે પ્રેક્ટિકલી વધારે પ્રેક્ટિસ કરો એટલે એની સ્કિલફુલનેસ આવવાની. તે ઉદાહરણમાં માનો કે કોઈને તમને ટુ વ્હીલર ચલાવતા બેલેન્સ રાખતા નથી આવડતો, તો તમને બેલેન્સ રાખવામાં શું શીખવવું પડે? કે ભાઈ જુઓ, તમે આ બાજુ નમી જાઓ તો હેન્ડલ આ બાજુ કરજો, આ બાજુ નમી જાઓ તો હેન્ડલ આ બાજુ કરજો. હવે કેટલા ડિગ્રી નમો ત્યારે કેટલા ડિગ્રી હેન્ડલ આ બાજુ વળવું જોઈએ, એ ઇટ્સ અ મેટર ઓફ પ્રેક્ટિસ ઓનલી. એ પ્રેક્ટિસ વગર ન સમજાય, કેમ કે એ થિયરીનો વિષય નથી, પ્રયોગ છે એ વ્યાખ્યાનો વિષય નથી. એટલે શાસ્ત્ર જ્ઞાન હંમેશા અધૂરું છે. કોઈ એમ માને કે શાસ્ત્ર વાંચીને જ્ઞાન થઈ જાય તો ન થાય, એનું કારણ એ છે કે એમાં પ્રેક્ટિકલ સાઈડ બાકી રહે છે. શાસ્ત્ર વ્યાખ્યા સ્વરૂપે છે, વ્યાખ્યાન સ્વરૂપે છે, એટલે થિયરીટિકલ સાઈડનો આસ્પેક્ટ એની અંદર ખુલ્લો થાય છે. ગાડી આપણે કાર ચલાવીએ છીએ તો આપણને પહેલાં બતાવવામાં આવે કે આ એક્સિલેટર છે, આ પેડલ છે, એ બ્રેકનું છે, આ બાજુનું છે, એ ક્લચનું છે. ક્લચ અને વ્હીલ સાથેનો આ જાતનો સંબંધ છે ગિયરવ્હીલમાં. તમે જેટલા પ્રમાણમાં સીટ સ્પીડ આપ્યું હોય એટલા જ પ્રમાણમાં તમારે એક્સિલેટર દબાવવાનું રહે છે, જરૂર પડે ત્યારે તમારે બ્રેક મારવાની રહે છે. બહુ ફાસ્ટ ગાડી ચાલે ત્યારે તમારી નજર બહુ દૂર હોવી જોઈએ, સ્લો ગાડી હોય ત્યારે તમારી નજર નજીક હોવી જોઈએ, જરૂર પડે ત્યારે તમારે આ સિગ્નલ આપવાના છે. એમ આપણને 7-8-10 પોઈન્ટ સમજાવી દેવામાં આવે છે. શીખડાવાળો સાથે બેસે છે, પણ વ્યાખ્યા સમજી જવાથી આપણને ડ્રાઇવિંગ આવડી નથી જતું. આપણે 15 દિવસ મહિનો સ્ટીયરિંગ ઉપર બેસીને પ્રેક્ટિસ કરવી પડે છે. તો પ્રેક્ટિકલ નોલેજ ઓનલી કેન બી ઓબટેન બાય પ્રેક્ટિસ ઓનલી, આ એનો પ્રિન્સિપલ છે. શું એટલે? આની અંદર પણ પ્રેક્ટિસ માંગે છે. જ્ઞાન અને રાગ જુદા છે. જ્ઞાન પણ અનુભવમાં આવે છે, રાગ પણ અનુભવમાં આવે છે, બંનેનો સ્વાદ જુદો જુદો છે. શ્રીખંડમાં ખાંડ અને દહીં બે છે, પણ ખાંડ ખાંડ છે ને દહીં દહીં છે. બેનો સ્વાદ જુદો જુદો છે, એક ખાટું છે, એક ગળ્યું છે. એમ આમાં પણ બે સ્વાદ છે. બે સ્વાદને બે સ્વાદ તરીકે આપણે અનુભવતા નથી, એ આપણી ભૂલ છે. એટલે જુદા અનુભવ કરવાનો અંતરંગમાં પ્રયાસ કરવો પડે છે, પ્રેક્ટિસ કરવી પડે છે. અને જેમ જેમ પ્રેક્ટિસ કરવામાં આવે તેમ તેમ એની સ્કિલફુલનેસ, એનું પરફેક્શન આવતું જાય. પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ, હા, એ પ્રકાર પરિસ્થિતિ છે એની. એટલે કુશળતાની અંદર એ છે કે તમે જેટલો અવલોકનમાંથી આગળ વધીને ભેદજ્ઞાનમાં પ્રવેશ કરો, અવલોકનની પણ ખૂબ પ્રેક્ટિસ હોવી જોઈએ, વેદજ્ઞાનની પણ ખૂબ પ્રેક્ટિસ હોવી જોઈએ, અને એમાં જેટલું સતતપણું એટલું જ એની અંદર ફાયદો. એમાં જેટલો ગેપ પડે એટલું વાર લાગે, જેટલું સતતપણે કામ કરો એટલું તમને જલ્દી કામ થાય. પણ એ ભેદ જ્ઞાનમાં પ્રવીણપણું આવ્યા પછી, સારી રીતે ભેદ જ્ઞાનની અંદર તમે પરફેક્શન આવ્યા પછી જ આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાનનો ઉદય થાય. એટલે વેદનપૂર્વક શું જે ભાવભાષણ થયું છે ત્યાર પછી જે ભેદ જ્ઞાનનો પ્રકાર ચાલે છે એ ભેદ જ્ઞાન સતત ચાલે છે અને એમાંથી આત્મજ્ઞાનનો ઉદય થાય છે એ પરિસ્થિતિ છે. આમાં એક પરમાગમ સારમાં ભેદ જ્ઞાનનું એક પડખું લીધું છે. જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થયાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે. કેમ કે રાગમાં દુઃખ છે, મલિનતા છે. જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું આ લક્ષણ છે. આત્મામાં રાગની ગંધ નથી, આત્મામાં નથી ને જ્ઞાનમાં પણ નથી. રાગના જેટલા વિકલ્પો ઉઠે છે તેમાં હું બળું છું, દાજું છું, તેમાં દુઃખ દુઃખ ને દુઃખ છે અને મારી અમૃતમય શાંતિની આગળ એ ઝેર છે. તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે એટલે ભાષે તો યથાર્થ ભેદ જ્ઞાન પ્રગટે. 307 નંબરનું ગુરુદેવનું વચનામૃત છે. ભેદ જ્ઞાનનું લક્ષણ એ છે કે રાગમાં ઘણું દુઃખ લાગે, અનાદર ભાવ જાગે, એ આત્માનો તિરસ્કારી ભાવ છે. 19મી ગાથામાં શું કહ્યું? આત્મ તિરસ્કારી ભાવ, આત્માનો તિરસ્કાર કરનાર છે. એટલે એ રીતે એનું જુદાપણું, એની પ્રેક્ટિસ ચાલવી જોઈએ. એ એક જ અનુભવનું કારણ છે, બીજું કોઈ અનુભવનું કારણ નથી. સ્વાનુભવનું કારણ આ એક જ છે. વિજ્ઞાનના ઘણા બોલ છે આની અંદર, તો યાદ આવ્યો એટલે લીધો તો. પણ ભેદના ઘણા બોલ છે. પ્રત્યક્ષતાનો એક બોલ લીધો છે 414 નંબરનો. આત્મા પ્રત્યક્ષ છે. જેમ સામે કોઈ ચીજ પ્રત્યક્ષ હોય છે ને, આપણે વ્યવહાર પ્રત્યક્ષ, ઇન્દ્રિય પ્રત્યક્ષ, તેમ આત્મા પ્રત્યક્ષ છે પણ વેદનથી. તેને દેખ,
તેમ આચાર્ય કહે છે કે તું તારા આત્માને વિદિનથી દેખ. આ શરીર છે, કુટુંબ છે, ધન મકાન વૈભવ છે, એમ તું દેખે તો છો વ્યવહાર પ્રત્યક્ષપણે, પણ એ બધા તો તારાથી અત્યંત ભિન્ન પરદ્રવ છે. તેનાથી ભિન્ન આ આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ છે. સ્વસંવેદન પ્રત્યક્ષ છે, તેને દેખ. દેખતા તારો મોહ તુરત નાશ થઈ જશે. પ્રત્યક્ષતા છે, જ્ઞાનની પ્રત્યક્ષતા છે. એવું જે જ્ઞાન છે એ મોહક્ષયનો હેતુ છે. જ્ઞાન એક જ મોહક્ષયનો હેતુ છે. આવું જે જ્ઞાન છે તે એક જ મોહક્ષયનો હેતુ છે. જ્ઞાનાત એવો મોક્ષ મોક્ષયમ હેતુ નિર્જરાધિકારમાં એ સૂત્ર છે. અથવા જ્ઞાનાત મોહ પ્રણશ્યતિ, જ્ઞાનથી મોહ નાશ પામે છે એવા વચનો છે નિર્જરાધિકારમાં. ગુરુદેવના પ્રવચનોમાં ભેદ જ્ઞાનના બોલોના ઘણા પડખા એવા છે. મારી ગ્રંથમાં તો બધી યાદી જુદી કરેલી છે કે ભેદ જ્ઞાનના કેટલા કેટલા બોલ છે. આ તો એનું છે ને, ભાવાર્થ એમ છે કે સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્રથી છે, બીજી રીતે નથી. કારણ કે પહેલા તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. કોણ અનુભવમાં આવે છે? જાણનારો અનુભવમાં આવે છે, બીજું કોઈ મને અનુભવમાં આવતું નથી. જાણનારો જ અનુભવમાં આવે છે. ફુગાનીજી એક પત્રમાં એ વાત લખી છે, ગુરુદેવ કહેતે હૈ એમ કરી કે મારું જ્ઞાન તત્વ જ મને ગમ્ય છે. પછી ગુજરાતીમાં પોતે બોલ્યા છે, કંઈક ગુજરાતી વાંચી શકતા હતા. એટલે કે ગુરુદેવ એમ કહે છે, ભલે પછી પોતાનો અભિપ્રાય, પણ ગુરુદેવના નામે વાત કરે, મારું જ્ઞાન તત્વ જ મને ગમ્ય છે. એટલે ગમ્ય છે એટલે અનુભવ ગમ્ય છે મને. મારું જ્ઞાન તત્વ એવું આત્મતત્વ છે એ જ અનુભવમાં આવે છે, બીજું કંઈ મને અનુભવમાં આવતું નથી. અને એ અનુભવમાં આવે ત્યારબાદ તેની પ્રતીતિ રૂપ શ્રદ્ધાન થાય. વિના જાણે શ્રદ્ધાન કોનું? જે ચીજને જાણતા ન હોય એની શ્રદ્ધા કેવી રીતે થાય? પ્રશ્ન ઉઠાવ્યો છે કે પ્રશ્ન એ અસ્થાને વાત છે. જાણ્યા વિના કદી કોઈ શ્રદ્ધાન થતું નથી. શ્રદ્ધાન કોનું થાય? કોઈ નહીં. પછી સમસ્ત અન્ય ભાવોથી ભેદ કરીને, જુદા પાડીને પોતામાં સ્થિર થાય, એ પ્રમાણે સિદ્ધિ છે અથવા મોક્ષ માર્ગની પ્રાપ્તિ આ રીતે છે. બીજી રીતે સિદ્ધિ અથવા પ્રાપ્તિ નથી. પણ જો જાણે જ નહીં તો શ્રદ્ધાન પણ ન થઈ શકે, તો સ્થિરતા શામાં કરે? જેનું શ્રદ્ધા જ્ઞાન નથી તો પછી સ્થિરતા શામાં કરે? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે અથવા એવો નિયમ છે. એટલે ત્રણેય કાળે મોક્ષ માર્ગ આ પ્રકારે છે ને, બીજા પ્રકારે નથી, એ વાત પણ એમણે સાથે સાથે સ્પષ્ટ કરી દીધી છે. આખી પ્રેક્ટિકલી વાત બહુ સ્પષ્ટ છે, મોક્ષાર્થી થાય એ અવલોકનમાં આવી જાય ઓટોમેટિકલી. કેમ કે ખરેખર મોક્ષાર્થી અને મોક્ષ સુધી પહોંચવું છે. રસ્તો લાંબો છે અને સમય થોડો છે, ચટપટી લાગે છે, લગ્ન લાગે છે, તાલાવેલી ઉપડે છે, એટલે અવલોકન બહુ બારીકાઈથી સતત ચાલે છે. અને એ અવલોકનમાંથી પરખ આવે છે કે આ જ્ઞાન ભાવ છે તે આત્મભાવ છે, એ સિવાયના બધા ભાવો અન્ય ભાવ છે. આનું લક્ષણ જાણવું નિરાકુળતા, આનું લક્ષણ આકુળતા ને નહીં જાણવું તે છે. પરખ બરાબર આવ્યા પછી ભેદ જ્ઞાન શરૂ થાય છે. એ ભેદ જ્ઞાનમાં ભાવવાસન આવે છે વેદન લક્ષણથી, એ જ ભેદ જ્ઞાનમાં અનુભવ આવે છે, એ જ ભેદ જ્ઞાનથી ઉપર ઉપરના ગુણ સ્થાન આવીને ભેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધા એક લખી છે ને, સિદ્ધ પદ સુધી એક જ વાત છે. રીત બદલાતી નથી, પુરુષાર્થને કામ કરવાની રીત નથી બદલાતી. તબક્કા ગમે એટલા બદલાય છે, તારતમ્ય બદલાય છે, રીત નથી બદલાતી. પછી 19મી ગાથા લીધી જે આપણે ઘોઘામાં લીધી, કે જ્યાં ક્યાં સુધી જીવ અજ્ઞાની રિયામના, કે જ્યાં સુધી દ્રવ કર્મ ભાવ કર્મ નો કર્મમાં પોતાપણું કરે ત્યાં સુધી. પરદ્રવ્યમાં અને પરભાવમાં પોતાપણાનો ભાવ થવો, પોતાપણાનો જ્ઞાનથી શ્રદ્ધાંતથી જે ભાવ થાય છે એ જ જીવને સંસાર છે. સ્વરૂપની બહાર રહેવાનો સંસરણ રૂપી સંસાર એ જ છે. એટલે રોજિંદા જીવનમાં, પ્રેક્ટિકલ લાઈફમાં, અન્ય દ્રવ્યમાં અને અન્ય ભાવમાં પોતાપણું થાય એને મોટો દુશ્મન જોવાનો છે. પછી એ પદાર્થ ગમે તે હોય, માતા પિતા હોય, પત્ની પુત્ર પુત્રી હોય, ભાઈ બહેન હોય, પતિ પત્ની હોય, ગમે તે હોય, પોતાપણું થાય છે, પોતાપણું ભાસે છે, ફીલ થાય છે, એની ફિલિંગ પોતાપણે આવે છે, આ સંસારનું કારણ છે. આ જીવનો સંસાર આ જ છે. એ વસ્તુ સંસાર નથી, એ સંયોગ સંસાર નથી, એમાં પોતાપણું તે સંસાર છે. જો સંયોગ સંસાર હોય તો સમોસરણની રિદ્ધિ સિદ્ધિ જેવી જગતમાં ક્યાંય વૈભવની, ભૌગોલિક વૈભવની રિદ્ધિ સિદ્ધિ નથી. સર્વોત્કૃષ્ટ રિદ્ધિ સિદ્ધિ સમોસરણમાં હોય છે. 34 અતિશય બધી લબ્ધિઓ, બધી રિદ્ધિ સિદ્ધિ ને લબ્ધિ બધું ત્યાં છે, પવિત્રતા પૂર્ણ છે એટલે. પણ છતાં એમને પરિગ્રહ નથી. કેમ કે ઈચ્છા પરિગ્રહ છે, મમત્વ છે એ પરિગ્રહ છે, એ જીવનો ભાવ પરિગ્રહ છે, વસ્તુ પરિગ્રહ નથી. એટલે 19મી ગાથા અનુસંધાનમાં એટલા માટે લીધી છે કે આ રીતે જો જ્ઞાની થવાય છે તો જીવ ક્યાં સુધી અજ્ઞાની રહે છે, જ્યાં સુધી પોતાપણું કરે છે ત્યાં સુધી. આ જગતમાં પોતે એક જ્ઞાનમય સાવ ભિન્ન તત્વ, ભિન્ન દ્રવ્ય, ભિન્ન તત્વ છે જે કોઈને આધારિત નથી. સૂર્ય ચંદ્ર ને કોઈ ટેકો છે? હેઠા પડે છે આકાશમાંથી નીચે ગયા, નિરાલંબપણે આકાશમાં ગતિ કરે છે ને કોઈને આધાર વિના. એમ આ જગતનું આત્મા પોતે મારું તત્વ છે, ગમે ત્યાં ગતિ કરે છે, ગમે ત્યાં આવી જાય છે, ગમે તે કરે છે, નિરાલંબ તત્વ છે, એને કોઈનો આધાર નથી, કોઈને આધારે ટકતું નથી, જીવતું નથી, રહેતું નથી, પરિણમતું નથી, કાંઈ નથી, પોતે સ્વયં સિદ્ધ છે અને પોતે પોતા નિરાલંબપણે જગતમાં અનાદિ અનંત રહેવાવાળું જ્ઞાનમય તત્વ છે. એને ક્યાંય પણ બંધનમાં લેવું કે આનો આ ને આનો આ સંબંધ, સંબંધમાં લેવું એ બંધનમાં લેવા બરાબર છે, સંબંધમાં લેવું તે જ બંધનમાં લેવું છે. સંબંધ માત્ર વ્યવહારથી વ્યવહાર કરવા પૂરતો જ છે કે આનો આ વ્યવહાર કરવા પૂરતી વાત છે, અંદરમાં એવું કાંઈ નથી. વસ્તુ તો વસ્તુ છે, ભિન્ને ભિન્ન એવી રીતે અંદરમાં લેવું જોઈએ.